एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे।
ग्रंथसारमां आपनुं स्वागत छे। अहीं आपणे विश्व साहित्यनी केटलीक एवी कृतिओ विशे वात करीए छीए जे आपणने खरेखर विचारता करी मूके। આજે આપણે એક એવી જ નવલકથાની ચર્ચા કરવાના છીએ, બહુ જાણીતી, બર્નાર્ડ મેલામડની ધી એસિસ્ટન્ટ। એની સાદગીમાં ગજબની ગહેનતા છે।
હા, બર્નાર્ડ મેલામડ, એમનું નામ તો 20મી સદીના અમેરિકન સાહિત્યમાં અને ખાસ કરીને યહૂદી અમેરિકન લેખકોમાં ખૂબ જ આદરપૂર્વક લેવાય છે।
બરાબર। 1904 થી 1986 સુધીનું એમનું જીવન। એમના માતા પિતા રશિયન યહૂદી ઇમિગ્રન્ટ હતા, એટલે એ અનુભવો એમના લેખનમાં ઉતરી આવે છે।
હા, ઇમિગ્રન્ટ્સનો સંઘર્ષ, ગરીબીમાં પણ ગરિમા જાળવવાની મથામણ, પછી પેલી યહૂદી ઓળખ અને અમેરિકન સ્વપ્ન વચ્ચેનો જે તણાવ છે એ બધું,
અને એમની શૈલી પણ નહીં, કઠોર વાસ્તવિકતા હોય અને સાથે ક્યાંક લોકકથા જેવું પૌરાણિક તત્વ ભળી જાય।
ચોક્કસ। અને કેન્દ્રમાં હંમેશા નૈતિક જવાબદારી, પશ્ચાતાપ અને પેલી મુશ્કેલીઓમાં પણ પરિવર્તનની આશા એ જોવા મળે જ।
ધ અસિસ્ટન્ટ જે 1957માં આવી એ એમની બીજી નવલકથા હતી, પણ એણે જ એમને સ્થાપિત કરી દીધા।
હા, અને એનો સમયગાળા પણ મહત્વનો છે। બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું છે, બ્રુકલિનનો એક ગરીબ વિસ્તાર, શહેરી ગરીબી, વંશીય તણાવ,
અને કહેવાય છે કે એમના પોતાના બાળપણના જે અનુભવો હતા કરિયાણાની દુકાનના એ પણ આમાં થોડાક દેખાય છે।
બિલકુલ।
તો આજે આપણે આ નવલકથામાં જરા ઊંડા ઉતરીએ, પાત્રોને સમજીએ, એમના મનોભાવ, એમનો નૈતિક વિકાસ, અને પેલા મુખ્ય વિષયો છે ને, પશ્ચાતાપ, પીડા દ્વારા મુક્તિ, ઓળખની શોધ, એ બધા પર વાત કરીએ।
ચોક્કસ। મને લાગે છે શરૂઆત વાર્તાના પરિવેશ અને એના મુખ્ય પાત્રોથી કરવી જોઈએ, શું કહો છો?
હા, ત્યાંથી જ શરૂ કરીએ। એ દુકાન જ જાણે એક પાત્ર છે।
બરાબર કહ્યું, વાર્તાનું કેન્દ્ર જ એ છે। બ્રુકલિનના એક ગરીબ મહોલ્લામાં આવેલી માંડ માંડ ચાલતી કરિયાણાની દુકાન। મેલામટ એનું વર્ણન એવું કરે છે કે આપણી આંખ સામે ચિત્ર ઊભું થાય, અંધારી, ધૂળવાળી, જાણે કબર જેવી અને શ્વાસ રૂંધાવનારી જગ્યા। એટલે એ માત્ર વેપારનું સ્થળ નથી રહ્યું।
ના, બિલકુલ નહીં।
એ તો ત્યાં રહેતા પાત્રોના જીવનની સીમાઓ બની જાય છે, એમની કેદ, એમની નિષ્ફળ આશાઓ, બધાનું પ્રતીક, જાણે એક બંધિયાર વાતાવરણ।
અને આ બંધિયાર વાતાવરણમાં કોણ છે? બોબર પરિવાર?
હા, બોબર પરિવાર। મુખ્ય છે મોરિસ બોબર, વૃદ્ધ, અત્યંત પ્રામાણિક યહૂદી ઇમિગ્રન્ટ, એટલા ભરા માણસ કે એમની ભલાઈનો બદલો જાણે દુનિયા આપતી જ નથી।
હો,
એમની પત્ની ઈડા, ગરીબી અને ચિંતાથી થાકી ગયેલી વ્યવહારુ સ્ત્રી, પોતાના પરિવારને બચાવવા મથે છે।
અને એમની દીકરી હેલેન?
હેલેન એ તેજસ્વી છે, સંવેદનશીલ છે, એના સપના મોટા છે, કોલેજ જવું, સારી જિંદગી જીવવી, પણ હીર ઉદાસીથી ભરેલું છે, બસ દિવસો પસાર થાય છે।
અને આ સ્થિરતામાં, આ ઉદાસીમાં અચાનક કંઈક બને છે, એક વળાંક આવે છે।
હા, એક ઘટના જે બધું બદલી નાખે છે, એક લૂંટ।
લૂંટ
એ દુકાનમાં?
હા,
એક ઠંડી સાંજે બે બુકાની ધારીઓ મોરિસની દુકાનમાં ઘૂસી આવે છે।
અરે વાહ!
એમાંથી એક છે ફ્રેન્ક એલ્પાઇન, યુવાન ઇટાલિયન અમેરિકન, જેનું જીવન થોડું ભટકેલું છે, બીજો એનો સાથી વોર્ડ મિનોગ, અને લૂંટ વખતે ગભરાટમાં, અંધાધૂંધીમાં પેલો ફ્રેન્ક છે ને, એ મોરિસના માથા પર પિસ્તોલનો હાથો મારી દે છે।
ઓહ, એટલે મોરિસ ઘાયલ થાય છે?
હા, અને આટલી ક્રૂરતા પછી મળ્યું શું? ગલ્લામાંથી ફક્ત $13,
માત્ર $13।
હા,
એટલે આ ઘટનાની ક્રૂરતા અને એની નિરર્થકતા બંને બહુ જ આઘાતજનક છે, અને આ જ ક્ષણથી ફ્રેન્કના મનમાં અપરાધ ભાવનું બીજ રોપાય છે જે એને પછી છોડતું નથી।
અને આ અપરાધ ભાવ એ જ એને પાછો ખેંચી લાવે છે, નહીં એ ભાગી નથી જતો।
બરાબર, એ પાછો આવે છે, જાણે કોઈ અદૃશ્ય દોરી એને બોબર પરિવાર તરફ ખેંચી રહી હોય।
અહીં પેલો મોટો નૈતિક સવાલ ઊભો થાય છે, શું માણસ ખાલી પસ્તાવો કરીને પાપ ધોઈ શકે કે પછી કંઈ કરવું પડે?
હા, સક્રિય રીતે બીજાની પીડાને પોતાની બનાવવી પડે, નિસ્વાર્થ સેવા કરવી પડે, શું એનાથી ભૂતકાળ ધોવાય?
મેલામળ આપણને આ જટિલ પ્રશ્નોની સામે લાવીને મૂકી દે છે. કોઈ સહેલા જવાબ નથી આપતા.
બિલકુલ. ફ્રેન્કનું પાછા ફરવું પણ નાટકીય છે. એ દુકાનની આસપાસ આંટા માર્યા કરે છે, પછી એક દિવસ એને તક મળે છે.
કેવી રીતે?
મોરિસ દુકાનમાં ખરાબ હીટરમાંથી ગેસ લીક થતો હોય, એનાથી ગૂંઘળાઈ રહ્યો હોય છે, અને ફ્રેન્ક એને બચાવી લે છે.
ઓહ, એટલે જાણે એક દરવાજો ખુલી ગયો એના માટે.
હા, એ મોરિસ પાસે કામ માંગે છે. મોરિસ પોતે લાચાર છે. ઈડાને તો સખત વિરોધ છે, એને વિશ્વાસ નથી ફ્રેન્ક પર. પણ મોરિસ એને રાખી લે છે વગર પગારે, અસિસ્ટન્ટ તરીકે.
વગર પગારે?
હા. અને હવે ફ્રેન્ક દ્વંદ્વમાં જીવે છે. એક તરફ એને પ્રાયશ્ચિત કરવું છે, મદદ કરવી છે, સારો બનવું છે,
અને બીજી તરફ
એની જૂની આદતો, ખાસ કરીને પેલી ગલ્લામાંથી ચોરી કરવાની, એ એને છોડતી નથી.
અચ્છા.
એ પાછો મનમાં ને મનમાં એને વાજબી ઠેરવે કે આ તો મારો બાકી પગાર છે, એટલે સતત સારા અને ખરાબ વચ્ચે ઝોલા ખાતો રહે છે.
આખી વાર્તામાં જો કોઈ નૈતિક ધ્રુવતારક હોય તો મને લાગે છે એ મોરિસ બોબર છે. ઘણીવાર મને બાઇબલના પાત્ર જોબની યાદ અપાવે.
હા, જે અકારણ પીડા ભોગવે છે પણ શ્રદ્ધા નથી ગુમાવતો. મોરિસ પણ એવો જ છે. સારો પ્રામાણિક માણસ, પણ સતત નિષ્ફળતા, દુઃખ, છતાં નૈતિકતા, કરુણા એ છોડતો નથી.
એની નિષ્ફળતામાં પણ એક ગરિમા છે, નહીં? એક શાંત વીરતા.
બરાબર. એ દુકાનને જેલ કહે છે પણ ભાગતો નથી, જવાબદારી નિભાવે છે.
અને યહૂદી હોવાનો અર્થ એના માટે શું છે એ પરંપરાગત નથી વિચારતો.
ના, જ્યારે ફ્રેન્ક એને પૂછે છે ત્યારે એનો જવાબ ધાર્મિક વિધિઓ વિશે નથી. એ કહે છે યહૂદી એ છે જે કાયદા, લો માટે પીડાય છે.
કાયદો એટલે?
અહીં કાયદો એટલે નૈતિકતા, સહાનુભૂતિ, બીજા પ્રત્યેની જવાબદારી, એક વ્યાપક સિદ્ધાંત.
અને ફ્રેન્ક સાથે લો એનો સંબંધ? એ પણ જટિલ છે.
ખૂબ જ. શંકા તો છે જ, છતાં એ વિશ્વાસ મૂકવાનો પ્રયાસ કરે છે, કદાચ લાચારીને કારણે, કદાચ એનામાં બીજામાં રહેલી સારપ જોવાની વૃત્તિ છે.
એ શું માને છે?
એ માને છે કે કાયદો તો કાયદો છે, પણ માણસ ફક્ત કાયદાથી જીવી ન શકે, એને દયા, કરુણા, ભલાઈની પણ જરૂર પડે છે. આ વાત જાણે આખી નવલકથાનો સૂર છે.
અને સામે પક્ષે ફ્રેન્ક એલ્પાઇન, એના પાત્રમાં તો કેટલા બધા વિરોધાભાસ છે.
ખરેખર 25 વર્ષનો યુવાન, અનાથ, ભૂતકાળમાં નાના મોટા ગુના, ભટકતું જીવન, પણ અંદર ક્યાંક સારું નૈતિક જીવન જીવવાની તીવ્ર ઈચ્છા છે, રસ્તો નથી મળતો બસ.
એટલે એ આવેગશીલ પણ છે, અપ્રામાણિક પણ બની જાય.
હા, શારીરિક ઈચ્છાઓથી દોરવાય છે, પણ સાથે ઊંડી સહાનુભૂતિ અને મુક્તિ માટેની સાચી તડપ પણ છે. એના પરિવર્તનની યાત્રા સીધી નથી, બહુ ખાડા ટેકરાવાળી છે, પીડાદાયક.
ધીમે ધીમે આગળ વધે છે.
હા, આત્મ અસ્વીકાર અને પીડાના માર્ગે એ મોરિસના જીવનની શિસ્ત, એની પ્રામાણિકતા, એને સમજવા, અપનાવવાનો પ્રયત્ન કરે છે.
અને હેલન પ્રત્યેનું એનું આકર્ષણ, એ પ્રેમ છે કે શું છે?
એ તીવ્ર છે, પણ પ્રેમ કરતાં કદાચ વળગણ જેવું વધુ લાગે છે શરૂઆતમાં. એ હેલનને સમજવા, એના દિલમાં જગ્યા બનાવવા શું કરે છે ખબર છે?
શું?
ગુપ્ત રીતે એ જ ક્લાસિક પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે જે હેલેન લાઇબ્રેરીમાંથી લાવે છે.
ઓહ, આ તો સૂક્ષ્મ પણ મહત્વનો બદલાવ કહેવાય.
હા, પણ પેલી જૂની આદતો એ લપસી પડે છે વારંવાર. ચોરી ચાલુ રાખે છે, ગુપ્ત રીતે હેલેનની જાસૂસી કરે છે, પણ અંતરાત્મા ડંખે છે.
અને પેલી સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસ્સીસીની વાત, એના પ્રત્યે આદર?
હા, એ પણ રસપ્રદ છે. એક ખ્રિસ્તી સંત જેમણે ગરીબી અને સેવાનું જીવન અપનાવ્યું, એ ફ્રેન્કના આંતરિક સંઘર્ષને બતાવે છે. ઉમદા આકાંક્ષાઓ અને નીચી વૃત્તિઓ વચ્ચેનું યુદ્ધ, એનું પરિવર્તન કોઈ ચમત્કાર નથી, એક લાંબી આંતરિક લડાઈ છે.
અને હેલેન, એનું પાત્ર પણ એટલું જ મહત્વનું. એ જાણે બે દુનિયા વચ્ચે ફસાયેલી છે.
બરાબર. એક તરફ મહત્વાકાંક્ષા, કોલેજ, સારું ભવિષ્ય, સાચો પ્રેમ, બીજી તરફ વાસ્તવિકતા, ગરીબી, ડેડ એન્ડ નોકરી, દુકાનનું બંધન.
પુસ્તકોમાંથી એણે રોમેન્ટિક આદર્શો મેળવ્યા છે, પણ જીવનના અનુભવો કડવા છે. પેલો નેટ પર્લ સાથેનો સંબંધ.
હા, એ અનુભવે એને સાવધ બનાવી દીધી છે, થોડી નિરાશ પણ. એટલે ફ્રેન્ક પ્રત્યે પણ એની લાગણીઓ જટિલ છે. આકર્ષણ છે, પણ અણબમોય છે.
કેમ એવું?
એ ફ્રેન્કની તીવ્રતા, એના બદલવાના પ્રયત્નો ક્યારેક દેખાતી સંવેદનશીલતા તરફ ખેંચાય છે, પણ એની અણઘડતા, એનો ભૂતકાળ, એની અપ્રમાણિકતા, એના પર શંકા રહે છે.
અને પછી પેલી ઘટના બને છે, ફ્રેન્ક એના પર હુમલો કરે છે.
હા, જો કે એ પહેલા એને વોર્ડ મિનોગના હુમલાથી બચાવે છે, પણ પછી આવેશમાં આવીને એ પોતે હેલેન પર બળજબરી કરવાનો પ્રયાસ કરે છે. આ હેલેન માટે એક બીજો વધુ ઊંટો વિશ્વાસઘાત બની જાય છે.
એટલે એની યાત્રા ખાલી પ્રેમ શોધવાની નથી, પણ માણસના સાચા ચારિત્રને ઓળખતા શીખવાની પણ છે.
બરાબર, બાહ્ય દેખાવથી પર જઈને.
વાર્તામાં બીજા પણ વળાંકો આવતા હશે, પણ બે ઘટનાઓ એવી લાગે છે જે બધું બદલી નાખે છે. પેલી વિશ્વાસઘાતની ક્ષણ તો તમે કહી.
હા, પાર્કવાળી ઘટના એ ફ્રેન્ક અને હેલેનના નાજુક સંબંધોનો અંત લાવી દે છે. હેલેન એને સંપૂર્ણપણે નકારી કાઢે છે. ફ્રેન્ક માટે આ મોટો ફટકો છે.
અને બીજો વળાંક.
બીજો મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે મોરિસ આખરે ફ્રેન્કની ચોરી પકડી પાડે છે.
ઓહ, એટલે મોરિસને ખબર પડી જાય છે.
હા, અને જે વ્યક્તિ પર એણે ધીમે ધીમે વિશ્વાસ મૂકવાનું શરૂ કર્યું હતું, એનો આ વિશ્વાસઘાત મોરિસને ભાંગી નાખે છે. એ ફ્રેન્કને નોકરીમાંથી કાઢી મૂકે છે.
એટલે ફ્રેન્ક માટે પ્રાયશ્ચિતના બધા રસ્તા બંધ,
લગભગ એવું જ લાગે છે એ સમયે. અને પછી આવે છે અંતિમ, સૌથી મોટો આઘાત, મોરિસનું મૃત્યુ.
અરે અરે, કેવી રીતે?
શિયાળાની કડકડતી ઠંડીમાં દુકાન સામેનો બરફ હટાવવા જાય છે, સખત શરદી લાગે છે, ન્યુમોનિયા થાય છે અને મૃત્યુ. જાણે એના આખા જીવનની નિષ્ઠાનું કરુણ પ્રતીક.
મોરિસની અંતિમ વિધિનું દૃશ્ય એ પણ બહુ ભાવુક છે, નહીં? પેલો નેટ પર્લ, હેલેનનો ભૂતપૂર્વ પ્રેમી, એ ભાષણ આપે છે.
હા, અણધાર્યું પણ હૃદયસ્પર્શી ભાષણ. એ મોરિસને સાચા અર્થમાં યહૂદી અને નૈતિક વિજેતા ગણાવે છે. ભૌતિક રીતે નિષ્ફળ, પણ નૈતિક રીતે અડીખમ.
આ ક્ષણ તો ફ્રેન્ક અને હેલેન બંને માટે આંખ ઉગાડનારી સાબિત થતી હશે.
ચોક્કસ, મોરિસના જીવનનું સાચું મૂલ્ય કદાચ એના મૃત્યુ પછી સમજાય છે.
ઘણીવાર એવું જ થાય છે, આપણે કોઈ વ્યક્તિની કિંમત એના ગયા પછી સમજીએ છીએ.
સાચી વાત. અને મોરિસના મૃત્યુ પછી જ ફ્રેન્કના પ્રાયશ્ચિતનો સાચો, સૌથી સમર્પિત તબક્કો શરૂ થાય છે.
એટલે
શું કરે છે?
એ જાણે મોરિસના પગગરખામાં પગ મૂકે છે, શાબ્દિક અને લાક્ષણિક બંને રીતે. એ દુકાન સંભાળી લે છે. આ કાર્યોનું મહત્ત્વ તો ઘણું ઊંડું છે. હવે એ ખાલી અપરાધભાવથી નથી કરતો આ બધું.
ના, હવે એ સભાનપણે મોરિસની પીડા, એની નૈતિક સંહિતા, એની જવાબદારીઓ બધું સ્વીકારી રહ્યો છે, પોતાનું બનાવી રહ્યો છે. જાણે મોરિસનું અધૂરું જીવન જીવી રહ્યો હોય, પણ પોતાના પ્રાયશ્ચિતના ભાગરૂપે.
એ માણસના વારસાને સમજી રહ્યો છે જેનું સ્થાન એણે લીધું છે.
અને આ પરિવર્તનની પરાકાષ્ઠા એ તો નવલકથાના અંતિમ ભાગમાં આવે છે. ફ્રેન્ક એક બહુ જ મહત્વનું અને પીડાદાયક પગલું ભરે છે.
શું?
એ સુન્નત, સર્કમસેઝન કરાવીને ઔપચારિક રીતે યહૂદી ધર્મ અંગીકાર કરે છે.
શું વાત છે, આ તો બહુ મોટું પગલું કહેવાય.
હા,
પણ આ માત્ર ધર્મ પરિવર્તન તો નહીં હોય, નહીં? એનાથી વિશેષ કંઈક હશે.
બિલકુલ, આ એની આખી આધ્યાત્મિક અને નૈતિક યાત્રાનું પ્રતીકાત્મક શિખર છે. એ દર્શાવે છે કે એણે મોરિસના જીવનના પાઠ, પીડા, જવાબદારી, નૈતિકતા સંપૂર્ણપણે આત્મસાત કરી લીધા છે.
અને જે પરિવારનું એણે ઉલ્લંઘન કર્યું હતું એની સાથે હવે કાયમી રીતે જોડાઈ જાય છે, એમની પીડાને પોતાની બનાવીને.
અને કિંમત ચૂકવવા તૈયાર હોય તો બદલાવ માટે ક્યારે મોડું નથી થતું.
પાપીમાંથી એક પ્રકારનો બિનસાંપ્રદાયિક સંત, એવું કહી શકાય?
હા, કંઈક અંશે. આ પરિવર્તન ખરેખર અસાધારણ છે.
અને આ પાત્રો અને એમની જટિલ યાત્રાઓ દ્વારા મેલામટ કેટલા બધા મહત્વના વિષયોને સ્પર્શે છે. સૌથી મુખ્ય તો પેલો પીડા દ્વારા મુક્તિનો વિચાર, રિડેમ્પશન થ્રુ સફરિંગ.
હા, ફ્રેન્કની આખી કથા એ જ બતાવે છે. સાચી મુક્તિ ખાલી પશ્તાવાથી નથી મળતી. સક્રિય પીડા, આત્મ અસ્વીકાર, નિસ્વાર્થ સેવા, એ જરૂરી છે.
અને આ મુક્તિ કોઈ ભેટ નથી, રોજબરોજના સંઘર્ષ અને નૈતિક પસંદગીઓનું ધીમું, કષ્ટદાયક પરિણામ છે.
બરાબર. અને એની સાથે જ જોડાયેલો છે પેલો ઇમિગ્રન્ટ અનુભવ અને નિષ્ફળ અમેરિકન સ્વપ્નનો વિષય.
હા, બોબર પરિવાર, પ્રામાણિકતા, સખત મહેનત, છતાં સફળતા નહીં, સુખ નહીં, દુકાન એમના માટે બંધન બની જાય છે.
અમેરિકન સ્વપ્નની એક કરુણ વાસ્તવિકતા. ઘણા ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકાનું વચન પોકળ સાબિત થાય છે, એ વાત પણ આવે છે.
ત્રીજો મુદ્દો, યહૂદી ઓળખ અને સાર્વત્રિક નૈતિકતા. સાચો અર્થ શું? પરંપરાઓ કે પછી મોરિસ જેવું નૈતિક આચરણ, કરુણા?
અને ફ્રેન્કનું છેલ્લે યહૂદી બનવું એ સૂચવે છે કે મોરિસની વ્યાખ્યા વધુ વ્યાપક છે, સાર્વત્રિક છે, કોઈ ધર્મ કે જાતિના વાડામાં બંધાયેલી નથી. એ માનવીય ગુણ છે.
પછી પેલો પ્રેમ, વિશ્વાસ અને વિશ્વાસઘાતનો તાણોવાણો, ફ્રેન્ક અને હેલેન.
હા, એમનો સંબંધ આપણને પૂછવા પ્રેરે છે, શું પ્રેમ આવા ઊંડા વિશ્વાસઘાત પછી ટકી શકે? નવલકથા કોઈ સરળ જવાબ નથી આપતી,
પણ કદાચ સૂચવે છે કે સાચો સંબંધ સાબિત થયેલા નૈતિક પરિવર્તન અને નિસ્વાર્થ કાર્યોના પાયા પર જ શક્ય
બની શકે. અને અલબત્તા પેલી માનવ પરિવર્તનની શક્યતા, શું લોકો ખરેખર બદલાઈ શકે?
મિલામણ આશાવાદી છે, પણ વાસ્તવિકતાને ભૂલતા નથી. ફ્રેન્કનું પરિવર્તન શક્ય બને છે, પણ બહુ મુશ્કેલ છે, પીડાદાયક છે, સતત પ્રયત્ન માંગે છે.
હા, કોઈ જાદુ નથી. અને છેલ્લે બંધન અને સ્વતંત્રતાનો વિચાર. દરેક પાત્ર કોઈક બંધનમાં છે.
મોરિસ ઈડા દુકાનના, હેલેન પરિસ્થિતિ અને ભૂતકાળના, ફ્રેન્ક પોતાના ગુના અને વૃત્તિઓના.
અને નવલકથા સૂચવે છે કે સાચી સ્વતંત્રતા ભાગી જવામાં નથી, આંતરિક પરિવર્તન અને નૈતિક જવાબદારી સ્વીકારવામાં છે. ફ્રેન્ક દુકાનને અપનાવીને જ પોતાની આંતરિક સ્વતંત્રતા મેળવે છે.
આ બધા વિષયોને મેલામળ પ્રતીકો દ્વારા વધુ ધારદાર બનાવે છે. તમે શરૂઆતમાં કહ્યું તેમ દુકાન પોતે જ.
હા, કેદખાનું, કબર અને છેવટે પ્રાયશ્ચિતનું પવિત્ર સ્થળ. પેલું ડમ વેટર, ફ્રેન્કના છુપા સંબંધો, એની ચોરીઓ,
પ્રકાશ અને અંધકાર, આશા અને નિરાશા અને પુસ્તકો.
પુસ્તકો, ભાગી છૂટવાની ઈચ્છા પણ ખરી અને આત્મસુધારણાનો માર્ગ પણ ખરો ફ્રેન્ક માટે.
આખી નવલકથા ક્યારેક રૂપક કથા કે દૃષ્ટાંત કથા જેવી લાગે છે.
હા, ફ્રેન્કમાં સેન્ટ ફ્રાન્સિસની ઝલક, મોરિસમાં જોબ કે ખ્રિસ્ત જેવી સહનશીલતા, પાપ, પશ્ચાતાપ, મુક્તિની કાલાતીત કથા.
અને એમની લેખનશૈલી, કઠોર વાસ્તવિકતા અને ઊંડો પ્રતીકવાદ, એનું મિશ્રણ અનોખું છે.
અને પેલો ત્રીજો પુરુષ, મર્યાદિત સર્વજ્ઞ દૃષ્ટિકોણ, એનાથી આપણે પાત્રોના મનમાં ઊંડા ઉતરી શકીએ છીએ, ખાસ કરીને ફ્રેન્કના આંતરિક સંઘર્ષને નજીકથી અનુભવી શકીએ.
ગદ્ય સંક્ષિપ્ત પણ ભાવાવહી, ઇન્દ્રિયગમ્ય વિગતો, સડેલા શાકભાજીની ગંધ, ઠંડી, ગરીબીનું વાતાવરણ, બધું જીવંત થઈ જાય.
વાંચ્યા પછી મન પર એક ઊંડી છાપ રહી જાય. ઉદાસી છે, પણ સાથે કઠિન સંઘર્ષમય આશા પણ છે. માનવીય નબળાઈઓનું કરુણાપૂર્ણ ચિત્રણ છે, પણ પરિવર્તનની ક્ષમતામાં શ્રદ્ધા પણ છે.
અને સફળતાની વ્યાખ્યા પર પુનર્વિચાર કરવા પ્રેરે છે. ભૌતિક સમૃદ્ધિ કે નૈતિક પ્રતિબદ્ધતા.
બરાબર. દુનિયાવી રીતે નિષ્ફળ મોરિસ બોબર જ કથાનો સાચો નાયક બનીને ઉભરે છે. આ કૃતિ છેવટે તો એક શિષ્ટ નૈતિક માણસ બનવાના મુશ્કેલ પણ મૂલ્યવાન પ્રયાસની પ્રશંસા છે.
ખરેખર કદાચ આ કથા એ જ શીખવે છે કે જીવનની ગમે તેવી મુશ્કેલીઓ હોય, નિષ્ફળતાઓ હોય, પણ નૈતિક પ્રતિબદ્ધતા જાળવી રાખવામાં, બીજાના દુઃખમાં ભાગીદાર થવામાં જ સાચો અર્થ રહેલો છે. માનવીય ગરિમા એમાં જ છે.
અને એ પણ કે સાચી સહાનુભૂતિ અને જવાબદારી સ્વીકારવાની શક્તિ, એમાં જ પરિવર્તન અને મુક્તિની ચાવી છુપાયેલી છે, ભલે એ માર્ગ ગમે તેટલો પીડાદાયક કેમ ન હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.